वाला भक्तों, बोल्या श्री हरि ग्रंथ में भगवान श्री हरि अनेक गाम में विचरण करी अने पोताना प्यारा संतो भक्तों ने उपदेशनी वातो करे छे। आ ग्रंथनी अंदर नानामां नानी वात पण आधारानंद स्वामीए लखी छे, जे जे वातो महाराजे गामडे रहीने करी छे એ બધી જ વાતો સ્વામી આમાં કરી છે। મહારાજ કહે છે, એક સંતને મન અર્પે તો ભગવાનમાં પ્રીતિ થાય। શું કહે છે? સંતને મન અર્પે તો ભગવાનમાં પ્રીતિ થાય। ભગવાનમાં જેને પ્રીતિ કરવી હોય એને સાધુને મન અર્પણ કરો। વચનામૃતમાં શ્રીજી મહારાજ એવું બોલ્યા, મહારાજ કે હાચો થઈને અમને કોઈ મન અર્પણ કરે તો એનામાં અમે રંચ માત્ર કસર ન રહેવા દે। તે ભગવાનને મન નહીં અર્પણ કરી શકતા હોય ને? કોઈ કોઈ ભગત મહારાજ વખતમાં એવા હતા જેણે ભગવાનને મન અર્પણ કર્યું હતું। સ્વયં ભગવાન હોય, સર્વોપરી નારાયણ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા હોય, એના આશ્રિત હોય, એની પાસેથી કલ્યાણ લેવું હોય, મોક્ષ લેવો હોય, એની ભેગું રહેવું હોય, છતાંય પણ આ જીવની અવળાઈ તો જુઓ, ભગવાનને મન નથી અર્પણ કરી શક્યા, ત્યારે ભગવાનની દયાનો પાર નહીં અને જીવની અવળાઈનો પાર નહીં। તો હવે સાધુને ન અર્પણ કરી શકે એમાં કેવું હું કયો? એનો બહુ આપણે હરખ ધોખો નથી, બરાબર ને? ભગવાનને એમ કહેવું પડતું હોય કે અમને મન ન અર્પણ કર્યું હોય એને તો ઉપદેશ કરતા બીક લાગે છે। શું જાણીએ, સવળું સમજશે કે અવળું સમજશે? વિચાર તો કરો, જેની પાસેથી મોક્ષ મેળવવો છે, જેની સાથે કાયમ રહેવાનું છે, જેને સુખીએ અખંડ સુખિયા થવાનું છે, એવા પરમાત્મા આ લોકમાં હોય ત્યારે ભક્તો એને મન અર્પણ કરી નથી શકતા। બોલો, એ કેટલું બળવાન મન હશે! અને આ સાધુને અર્પણ કરવું એટલે એ તો નેવાના પાણી મોભે ચડાવ્યા જેવું છે ભાઈ, કઠણ બહુ કામ છે। અને મન અર્પણ કર્યા વિના ભગવાનનું સુખ પ્રાપ્ત થતું નથી। ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, મન દીધું એના કેવા લક્ષણ હોય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે મન જેણે અર્પણ કર્યું હોય એને ભગવાનની વાત થતી હોય, ભગવાનની કથા થતી હોય, ભગવાનના દર્શન થતા હોય, અને એ ત્યાં ભગત પોતે ન હોય તો એને અહીંયામાં દુઃખ થાય કે આપણાથી ભગવાનની વાત ન સંભળાણી, કથા ન સંભળાણી, ભગવાનનું દર્શન ન થયું, આજ મને ભગવાનની કથા સાંભળવા ન મળી। અને મહારાજ કે અમે આજ્ઞા કરતા હોય કે બુરાનપુર કે કાશી કોણ જાય છે, ત્યારે એ વખતમાં કોઈ ન બોલે, પણ જેણે મન અર્પણ કરેલું હોય એ એમ કે મહારાજ તમે કહો તો બુરાનપુર કે કાશી હું જાઉં, એમ આજ્ઞામાં રાજી થઈને આજ્ઞા પાળીને જાય તો મહારાજ કે એવો ભગત છે એ અમારથી લાખો ગાંવ છેટો હોય તો અમારી નજીક છે, અને જેણે મન નથી અર્પ્યું કદાચ અમારી સમીપમાં રહેતો હોય તો એ લાખો ગાંવ છેટે છે, આવ નજીક રહેતો હોય તો મહારાજ શું કહે? લાખો ગાંવ છેટે છે। બોલો, અને મનનો અર્પણ કર્યો એને અમે ઉપદેશ પણ કરતા નથી, કરીએ તો અવળું પડે। એટલે મહારાજ કહેતા કે મન અર્પણ કર્યું હોય ન કર્યું એના લક્ષણ છે। બોલો, ભગવાન જેવા ભગવાનને આ જીવ મન અર્પણ ન કરી શકે તો આજ મારીને તમારી હું વાત કરવી? કયો આપણે મોટા સંતને મન ન અર્પણ કરી શકીએ એમાં કેવું હું? કોઈ એવા હોય છે વિરલ બળભાગી કે એ ભગવાનના સંતને મન અર્પણ કરી શકે? મન અર્પણ કરે એટલે એની સાથે પછી નિષ્કપટ વર્તે. એને કાંઈ દોષો પીડતા હોય, એને સ્વભાવ નડતા હોય તો એ મોટા સંતની આગળ જઈને વાત કરે કે મહારાજને સંતો તમે દયા કરો તો મારા સ્વભાવ ટળે, કોઈ જાતનું કપટ ન રાખે. ગમે એવી જીવનમાં ભૂલ થઈ હોય, પાપ થયું હોય, અધર્મ કર્યો હોય, અનીતિ કરી હોય, પણ જેણે મન અર્પ્યું હોય એ સંતને વાત કઈ સંભળાવે છે અને પ્રાયચિત કરે છે ત્યારે એ નિખાલસ થઈ જાય છે. બીજી વાર એને પછી ભૂલ કરવામાં પછી એને સંતના વચન આડા આવે છે, જો હું ભૂલ કરીશ તો સંત મારી ઉપર રાજી નહીં થાય. ઘણા તો ભૂલોને દબાવ્યા જ કરે છે પણ નિષ્કપટ ન થાય અને માયા માર્યા વિના રહે નહીં. નિષ્કપટ પહેલું થવું પડે. આદિ આચાર્ય આપણા અયોધ્યા પ્રસાદજી મહારાજ એવું લખ્યું કે એક કપટી ન તરે રે મહારાજ, શરણ આયે સબહી તરે. પાંચ પાંડવને દ્રૌપદી તરી ગયે, ન તરે કૌરવ સમાન, શરણ આયે સબહી તરે. એક કપટી ન તરે રે મહારાજ, શરણ આયે સબહી તરે. કપટવાળો ન તરે. કામી ક્રોધી લોભી લંપટ પાપી અધર્મી ગમે એવો જીવ હોય પણ ભગવાનને શરણે આવે અને એના પાપ ભગવાનને શરણે મૂકી દઈને સંતને કહે તો એ માણસ પવિત્ર થઈ જાય. પણ કપટ રાખે તો એ માણસ ક્યારેય તરતો નથી. બાકી ગમે એવો પાપી હોય અધમ હોય ભગવાનને શરણે જાય તો તરી જાય છે. એક કપટી તરતો નથી. આમ આપણા આદિ આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજે કીર્તનમાં લખ્યું છે. માટે મહારાજ કહે છે કે જ્યારે સંત મળે છે ત્યારે બધા એના મનોરથ બાળી દે છે. દ્રષ્ટાંત સિદ્ધાંત અપાર બતાવીને સમજાવે છે. જેના મોટા ભાગ હોય તે સંતને મન અર્પણ કરી શકે છે. મોટા ભાગવાળાને પહેલાં તો સાધુ મળે છે અને સાધુ મળ્યા પછી મન અર્પણ કરવું એથી મોટા ભાગ. શું થાય મન અર્પણ કરવા? તો કે ભગવાનને વિશે અને પ્રીતિ થાય છે. તમારે ભગવાન વિશે પ્રીતિ કરવી હોય તો ભગવાનના સંતને મન અર્પણ કરવું એ મોટા ભાગવાળાને. પહેલાં તો મોટા ભાગવાળાને સાધુ મળે છે. એક કીર્તનમાં મુક્તાનંદ સ્વામી લખ્યું છે, બહુ સરસ કીર્તન છે.
બડ ભાગે રે પામે સંતનો સંગ, સંતથી મહા સુખ
બડ. करे
આત્માઓ સાધુનો સમાગમ પામે છે તો શું થાય છે? એનાથી મહા સુખ મળે છે, મોટા મોટું સુખ જે સાધુનો સમાગમ કરે એને મળે છે. સંત બડા પરમાર્થ છે, એને કોઈ સ્વાર્થ નથી. પરમાર્થી સંત જેને મળી જાય એના ઉરથી અવિદ્યા અને અભિમાન ટાળી નાખે. અવિદ્યા મોટા મોટી માયા છે કે જીવને અનાદિકાળથી ભવાટવીમાં ભટકાવે છે, અને અભિમાન અનેક પ્રકારના અભિમાન આ જીવાત્મા કરે છે. એ બધું જ સંતના સમાગમથી તળી જાય છે. પછી શું કરે તો કે જન્મ સફળ કરે જંતનો. આહા, મનુષ્ય જન્મ એનો સફળ કરી દે, બીજો જન્મ ન લેવો પડે. કારણ કે અનુભવી છે, પોતે પ્રગટ પ્રભુના જ્ઞાનને પામેલા છે, અને સામાવાળાને પ્રગટ પ્રભુનું જ્ઞાન કરાવી આપે છે. આવા સંત જ્યારે જીવનમાં મળે ત્યારે આનાથી મુમુક્ષુને કોઈ બીજી પ્રાપ્તિ દુર્લભ રહેતી.
જીરે પ્રભુ સાંગ પ્રીત વધારવા,
જીરે પ્રભુ સાંગ પ્રીત વધારવા,
હરે જગ મારે સાચા સંત સુજા,
સાધુનો સમાગમ કરવાથી શું થાય? ભગવાનમાં દઢ પ્રીતિ થાય છે, અને ભગવાનમાં દઢ પ્રીતિ કરાવવા માટે જીવાત્મા આ જગતમાં પ્રીતિવાળા હોય છે. એમાંથી પ્રીતિ ટળાવી અને ભગવાનમાં પ્રીતિ વધારવા માટે આવા સંતો જગતમાં તીર્થમાં ફરતા રહે છે. સાચા સાધુ તીર્થમાં ફરતા હોય છે, અને જે જે મળે એને પરમાત્માની ઓળખાણ કરાવે છે. કારણ કે એને કોઈ સ્વાર્થ નથી, અને પરમાત્મા જ્યારે ઓળખાય છે એનો નિશ્ચય કરાવે છે, ત્યાર પછી શું આપે છે? પદ નિર્વાણ આપે છે, જે ભગવાનનું અક્ષરધામ એની પ્રાપ્તિ કરાવે છે. આવા મોટા સંત જીવનમાં જેને મળી જાય તો એનું કામ થઈ જાય છે. બધાને નથી મળતા, બડભાગી આત્માઓને આવા સાધુ મળે છે. બધાને પ્રાપ્ત નથી થતા, બહુ જન્મના પુણ્ય હોય એને ભગવાનને ભગવાનના સંત મળે છે.
જે રે સંત ना जस श्री मोके
જીવાત્મા ને કોઈ વસ્તુ દુર્લભ રહેતી નથી. દ્રષ્ટા સ્પ્રષ્ટા ન તાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સજ્જ પુંસામ ઘોઘમ બહુજનિ જનિતમ ગ્રંથે વે સમૂલમ પ્રોક્તા કૃષ્ણન એવા નિજ હૃદય સમાયત પદે તીર્થ જાતમ તેષાં માત પ્રસંગાત કિમહિ નનુ સતામ દુર્લભમ શાન મુમુક્ષ. હે માં, આવા સાધુના દર્શન કરવાથી, એને નમસ્કાર કરવાથી, એને પૂજન કરવાથી, એને જમાડવાથી, એને હાથ જોડવાથી, એને ધોત્યા ઓઢાડવાથી, એને જમાડવાથી, હે માં, જીવાત્માના અનેક જન્મના પાપના સમૂહ બળીને ખાક થઈ જશે. માં, આવા સાધુ મળે અને પછી જીવનમાં કાંઈ દુર્લભ રહેતું નથી. આમ ભગવાને હરિગીતામાં માતાને સાધુના લક્ષણ બતાવ્યા છે. માતાએ કીધું, ઘનશ્યામ, મારો સ્ત્રીનો દેહ જાજુ હું સમજી શકું નહીં, થોડામાં મારી મુક્તિ થાય એવું બતાવો. ત્યારે ઘનશ્યામે સાધુના લક્ષણ બતાવ્યા છે. એટલે કહે છે, સાધુ મળે તો બધા જ એના સંશય ટળે, કામ ક્રોધાદિક ટાળી દે અને ભગવાનનો યોગ કરાવી દે. ગીતામાં પણ ભગવાન એમ કહે છે, આવા સાધુ તો મારો આત્મા છે, જેણે મનથી કામ અને ક્રોધ ટાળી નાખ્યા છે. એવા સંતની કોઈ વાત સાંભળે તો જીવાત્મા હૃદયમાં શાંતિ થાય છે. માટે એવા સંતો બળભાગી આત્માને મળે છે.
જે રે સંત વચન ભાવે સુણે,
જે રે સંત વચન ભાવે સુણે,
તેના પાત કરે પામે સરવે નાશ, વધે પર કહે રે ताथी महा सुख पामी
भागी रे पावे संतनो संग संतती महा सुख पामी
अटलो महिमा મુક્તાનંદ સ્વામી આ પદમાં વર્ણન કર્યો છે કે એવા સંતના કોઈ વચન ભાવેથી સાંભળે તો એ જીવાત્માના પાપ બળી જાય. ગમે એવો પાપી આત્મા હોય પણ ભગવાનના સંતના વચન કોઈ ભાવથી સાંભળે અને હૃદયમાં ધારે તો એના પાપ માત્ર બળી જાય છે. આપણા સંપ્રદાયમાં એવા અનેક અનેક દૃષ્ટાંતો છે કે જેને ગુણાતીતાનંદ સ્વામી મળ્યા, જેને મુક્તાનંદ સ્વામી મળ્યા, જેને બ્રહ્માનંદ સ્વામી મળ્યા, એના બધાના એના વચન સાંભળતા બધાના પાપ બળી ગયા છે. કહેવાય સંત અને પ્રીતિ વધારી દે ભગવાન માઓ. મુક્તાનંદ કહેરે પામે પદ અવિનાશ. આવા સંત મળવા એ જીવનમાં દુર્લભ છે અને બધાને મળતા નથી. કોને મળે છે? બળભાગી આત્મા જેને કંઈક પૂર્વના પુણ્ય છે, કંઈક પૂર્વની કમાય છે, એને આવા સંત મળે છે. સંત મળ્યા પછી એને આ જગતના અને લક્ષ્ચોરાશી ગર્ભવાસના ફેરા મટી જાય છે, ભગવાનમાં પ્રીતિ થાય ને અવિનાશી સુખને પ્રાપ્ત કરી લે છે. તો વાલા ભક્તો, અહીંયા મહારાજ એમ કહે છે કે જેના મોટા ભાગ હોય એને સંત મળે છે અને એથી મોટા જેના ભાગ હોય એ સંતને મન અર્પણ કરી શકે છે. કારણ કે સંતને મન અર્પણ કરવાથી ભગવાનને વિશે પ્રીતિ થાય છે, આવું મહારાજ બોલ્યા છે. આ સત્સંગ કલ્પ વૃક્ષ સમાન છે. સંતો જમી રહ્યા પછી શ્રીહરિએ સંઘને તૈયાર થવાની આજ્ઞા આપી અને પોતે અશ્વ ઉપર બેઠા. ગામના હરિભક્તો આવીને પગે લાગ્યા ત્યારે શ્રીહરિ બોલ્યા, જે માણસો સત્યને પાખંડ કહે છે, ધર્મ નિયમને માને નહીં, વિષય કેફ અને વ્યસનમાં ભરપૂર રહે અને સદ્ધર્મનો દ્વેષ કરે, તેના ફળરૂપે જ્યાં જ્યાં જાય ત્યાં અપાર દુઃખ પામે છે. હરિભક્તો તો કોઈનું ભૂંડું ઈચ્છતા નથી, પણ સત્સંગ કલ્પવૃક્ષ સમાન છે, જેથી જેવું ચિંતવે તેવું સુખ દુઃખ આપે છે. આ સત્સંગ કલ્પ વૃક્ષ સમાન છે. એમાં તમે આવીને તમે જેવા સંકલ્પ કરો એવું તમને સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. એક હુતાર હતો, તે સામે ગામ જતો હતો. તે ગામ થોડુંક શેટું હતું, ઉનાળાનો સમય હતો. ચાલતા વાટમાં તરસ બહુ લાગી. સંકલ્પ થયો કે કાદું ઝાડવું આવે ને સાંય બેહું ઘડી પાણી મળે પાણી પી. બેનો એવું રસ્તામાં આવેલો હતો, રસ્તાને કાંઠે કલ્પ વૃક્ષનું ઝાડવું મળ્યું. સાંયો બહુ સરસ બેઠો, સંકલ્પ કર્યો પાણી હોય ને પીલો, જ્યાં તો ઠંડી માટલીનું પાણી આમ દેખાણું. પાણી લઈને પીધું, શ્વાસ હેઠો બેઠો, આરામ થઈ ગયો. ઘડીક ચોચ્યા સંકલ્પ જો ખાવાનું જો મળી જાય ને તો ઓર મજા પડી જાય. ત્યાં તો થાળ આવી ગયો અન્નકૂટનો, જેમ આવે ને એમ. હા ભાઈ ભાઈ, મજા પડી ગઈ. ખરા ઉનાળામાં આટાઢે સાંઈ ઠંડુ પાણી ખાવાનું મળી ગયું. ભાવથી જીમો, જીમ્યા પછી તો તમારે આડા થવાની ટેવ હોય જ. આ કાલ હરિભગત કહેતા કે બપોરની કથા બહુ ફાવતી નથી, કે જમીન અમારે આડે પડખે થવાનું અને તમે અહીં બેહારો છો, અડધા જ ઘેર વૈયા દઈશ. જમીન આમ કપાવે ડાયરી કે નિરાય આવશું પછી 4 વાગે. સાધુ ભલે કૂટતા, તમારે કૂટવા જો ને. આપણે ઘેર જઈને શેટી ઉપર આમ હે ઉપર પંખો ને એસી આરામ કરી લઈએ. આ તાળું મારી દેવાનું છે. બપોરે એક કે ન જવા દેવા, પછી બે વાગે જવા દેવાના છે અન્નકૂટના દર્શન કરવા, બે થી સાડા ત્રણ દોઢ કલાકમાં બધા મંદિરો તમારે દર્શન કરીને આવતું રહેવાનું, બરાબર ને? આ હોવામાં કાપ મૂકવાનો છે, કારણ કે વસલો વરહનો વસલો દાડો છે, એટલે હોવાય નહીં આજ. હું આ દાડો વધારાનો કહેવાય, નક્કી ને? જમીન કોઈ જવાના નથી ને, જાણતા નહીં હો કોઈ, તો તાળો જ મારવું પડશે. તમારો વિશ્વાસ નહીં ભાઈ, દરવાણીને કીધું છે તાળું મારી દેજો, બે વાગે ખોલવાનું છે. રાજી કે કુરાજી? તો વાંધો નહીં, સો તો ખપવાળા હો તમે બધા. આ લોઠાએ ભજાવે એવું છે બધું, શું કેવું તમે? લોઠાએ લોઠાએ ભજતા હો તો હું વાંધો, બરાબર? ત્યાં ઉતાર તો પછી આડે પડખી, કે તો પલંગ હોય ને ગાડલું હોય મજા આવી જાય, ત્યાં તો પલંગ આવ્યો ને ગાડલું દે, આ હુતો ઉતારનું મન બાવળીએ, ત્યાં તો ઉપર જાડું લાકડું ફાળી ગયો કે લોઢિયો થાય એવું છે, બરાબર? કે પણ આપણી પાસે સાધન કાંઈ નથી, તો કુવાડો હોય તો કાપી લે, ત્યાં કુવાડો દેખાણો, કે આ તો કુવાડો માળો લટકે કંઈક માથેનો, પણ ગળું કાપી નાખશે. આ તો કલ્પ વૃક્ષ હતું, જે સંકલ્પ કરે તે આવ્યો, કપાઈ ગયું ગળું. આ સત્સંગમાં આપણને કલ્પવૃક્ષ સત્સંગ મળ્યો છે, પછી આપણે અહીંયા આવીને જેવા ઘાટ કરીએ એવી પ્રાપ્તિ આપણને થાય. સારા સંકલ્પ કરો કે હો આ ભગવાન, આ સાધુ, ના હરિ ભગત કેવા છે બધા, અક્ષરધામના મુક્તો છે બધા, મુક્તો. આ તો આપણને દર્શન દેવા અહીં બેઠા છે આપણી હારે, બાકી આ બધા જ અક્ષરધામના મુક્તો છે, તો એ રીતનું ફળ મળે. અને બધા માની ને અભિમાની ને બધા લોભી ને કામી ને સ્વાદી ને આવા બધા અહીંયા આવ્યા છે, એવું માનો તો એ રીતનું ફળ મળે. એક ભાઈ મને ગણાવતા હતા કે આ ફલાણા ભાઈ માની, ઓલા ભાઈ માની. મેં કીધું તમે કેટલા નિર્માની છો? તો કે હું તો હોત ને બીજાને ગણાવું છું. મેં કીધું બીજાને ગણાવી જ ન હોય, જીવ પોતાને બહુ નિર્માની સમજતો હોય ને બીજાને પછી માની સમજતો હોય છે, બીજાને બહુ લોભી સમજતો હોય ને પોતાને ઉદાર સમજતો હોય છે. આ જીવની મોટા મોટી ખામી છે આ સત્સંગ, પોતે પોતાને ઓળખતો નથી, પોતે પોતાના સ્વરૂપને જોતો નથી. એ મહારાજ કે એ માણસ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, ઘેલામાં ઘેલો છે, ગાંડામાં ગાંડો, નીચમાં નીચ છે, આવું પ્રથમના વિશ્વના વચનાર્થમાં મહારાજ બોલ્યા છે. માટે જો સારા સંકલ્પ કરશો આ સત્સંગમાં આવીને, તો તમે સારા થઈ જશો અને એવું ફળ પ્રાપ્ત થાય છે. અને જેવા તેવા ઘાટ કરશો તો એવા થઈ જાઓ. આ તો કલ્પ વૃક્ષ છે ભાઈ, જેવા ઘાટ કરો એવા થાય. પેલો ગોંડલમાં એક ઉતાર હતો, રોજ મંદિર વાળાય, પણ સંકલ્પ એવો કરી રાખ્યો, એનું બૈરું મરી ગયું હતું, તે કે ઓલા ફલાણો ભાઈ મરી જાય ને તો એનું બૈરું ઘરમાં બેહારવું છે. આવા સંકલ્પથી મંદિર વાળાય, તે ગુણાતીતાન સ્વામી જઈ છેડાય મંડળે. મંદિર વાળે સ્વામી કે બહુ સારી સેવા કરે, સ્વામી કળી જાય લવ્યા, સંકલ્પ હારા કરજે કંઈક, મંદિર તો વાળશો પણ. તે પછી તો મંદિર વાળતા વાળતા છ મહિના થયા, તો ઓલો ભાઈ મરી ગયો બોલો, અને એ ભાઈને એણે ઘરમાં બેહારી, સંકલ્પ છો પૂરો એટલે મંદિર વાળવાનું છું બંધ, પછી મંદિરે આવવાનું બંધ થઈ ગયું, વાળવાનું બંધ થઈ ગયું. જો પાછા સેવા કરો, સારા સંકલ્પ કરજો, કોઈને મારતા નહીં અમથા અમથા, જીવવા દેજો. આ સત્સંગ મહારાજ કે કલ્પ વૃક્ષ સમાન છે, એમાં આવીને તમે જેવા સંકલ્પ કરો એવું થાય છે. જે માણસો સત્યને પાખંડ કહે છે, ધર્મ નિયમ માને નહીં, વિષય કે આપણને વ્યસનમાં ભરપૂર રહે, ધર્મ પાળતા હોય, આજ્ઞા પાળતા એનો દ્વેષ કરે, એનું ફળ એને એવું મળે કે જ્યાં જાય ત્યાં દુઃખ જ થાય, એને એ માણસ ક્યાંય સુખી ન થાય. માટે આપણીથી પડે કે ન પડે, પણ પાળતા હોય એનો ગુણ લેવો કે ભાઈ આ પાળે છે, આપણે જ નથી પાળતું. માટે ગુણ લેવો બધાનો. જે હરિની સેવા કરે છે તે સોનું કમાય છે. સાંભળો વાત, હરિની સેવા કરે છે એ સોનું કમાય છે. તમારે હવે સોનાની જરૂર નહીં વાનાણી સાહેબ, હું આ તમે સેવા કરો છો ભગવાનની મંદિરની, એટલે હોનું કમાવશો તમે રોજ. બોલો, ઓલા હોનાને આપણે શું કરવું છે? કળશ બાકી છે સડાવવાનો, કોઈને દેવો હોય તો કહેજો. પાછા ઠાકોરજી માટે છે, આપણે માટે જ કંઈ છે. અમારે સાધુને બે ધોત્યા હોય ને બે ચાદર હોય, એ દિવાળી આવે કે નવું વર્ષ આવે, બહાર ને ચારે હરખા. તમારે તો દિવાળીએ નવા કપડાં હોય, બરાબર ને? નવા વર્ષે નવા પહેરો. અમારે કાંઈ એવું ખરું? તમારે સિલાઈના દેવા પડે. અમારે પછી એક તાકો એમાં જ એક ફાડી લેવાનું, એક ઓઢવાનું, એક નહીં સિલાઈ કરાવવાની, નહીં દરજી ફાવે અમારા. કયો મહારાજે સાધુને બહુ સુખ્યા કરી દીધા, આવ નિષ્પૃહી રાખ્યા. એટલે લખ્યું છે, કોપીનવંતા ખલુ ભાગ્યવંત, જેની પાસે કાંઈ નથી ને એ માણસ સુખી છે. તમને કેમ લાગે છે? ઘણા એમ ન કે ઘણા એમ કે ભાઈ કાંઈ ન હોય તો દુઃખી થઈ જાય, હોવું જોવે કંઈક થોડું ઘણું. પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે જે ભક્તો છે ને, એ બધા ભગવાનનો પ્રારબ્ધ ભોગવે છે, એટલે બધા સુખી છે. અને ભગવાને બધાને ખૂબ સંપત્તિ આપી છે, ભગવાનને અર્થે વાપરે છે, તો એનાથી ભગવાન રાજી થાય, સંતો રાજી થાય અને આપણું પણ કામ થાય. માટે મહારાજ કહે છે, જે હરિની સેવા કરે તે સોનું કમાય છે.